એકત્ર જ્ઞાનગોષ્ઠી, અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌનું સ્વાગત છે આજના આ વિચાર મંથનમાં. આજે આપણે વાત કરવાના છીએ એન્ડી પુડ્ડીકોમ્બના પુસ્તક વિશે, ધી હેડ સ્પેસ ગાઈડ ટુ મેડિકેશન એન્ડ માઇન્ડફુલનેસ. એક એવું પુસ્તક જેણે એમ કહી શકાય કે લાખો લોકોને ધ્યાનની દુનિયાનો પરિચય કરાવ્યો છે, પણ બહુ જ સરળ અને વ્યવહારુ રીતે.
હા, બરાબર. અને એની જરૂરિયાત પણ આજે કેટલી બધી છે ને. આ સતત દોડધામ, મોબાઈલ નોટિફિકેશન્સ, પછી પેલું કામનું પ્રેશર, મન જાણે સતત ચકડોળે ચઢેલું રહે છે. એવામાં આ પુસ્તક ખરેખર એક રાહત જેવું લાગે. એ ધ્યાન અને માઇન્ડફુલનેસને કોઈ આમ ગુડ કે રહસ્યમય વિદ્યા તરીકે નથી જોતું, પણ રોજિંદા જીવનમાં ઉપયોગી થઈ શકે ને એવા એક સાધન તરીકે રજૂ કરે છે. એનો મુખ્ય હેતુ શું છે? તો કે મનના ઘોંઘાટ વચ્ચે થોડી સ્પેસ, થોડી શાંતિ, એ કેવી રીતે મેળવવી.
અને આ કહેનાર વ્યક્તિ પણ, મતલબ એન્ડી પુડ્ડીકોમ્બ, એ પોતે પણ કંઈ સામાન્ય નથી. એમની જે સફર છે એ જ બહુ અનોખી છે.
બિલકુલ. તમે વિચારો ખાલી, એક યુવાન જે સ્પોર્ટ સાયન્સ ભણતો હોય અને અચાનક બધું છોડીને બૌદ્ધ સાધુ બનવા નીકળી પડે. એમના અંગત જીવનમાં અમુક મુશ્કેલ ઘટનાઓ બની જેણે એમને આ માર્ગે વાળ્યા, અને પછી 10 વર્ષ, પૂરા 10 વર્ષ હિમાલય અને એશિયાના જે દૂર દૂરના મઠો છે ત્યાં કઠોર તાલીમ લીધી એમણે. દિવસના લગભગ 16-16 કલાક ધ્યાન.
બાપરે, 16 કલાક! એટલે એમની પાસે પેલી પ્રાચીન પરંપરાનો ખૂબ ઊંડો અનુભવ છે એમને. પણ પછી પાછા સામાન્ય જીવનમાં ફર્યા, એ પગલું પણ બહુ રસપ્રદ લાગે છે.
હા, અને એ પાછા ફર્યા ને ત્યારે એક મિશન સાથે આવ્યા કે ધ્યાનના જે લાભ છે એ સામાન્ય લોકો સુધી, આપણા જેવા લોકો સુધી કેવી રીતે પહોંચાડવા, ખાસ કરીને પશ્ચિમી દુનિયાના એવા લોકો સુધી જે બહુ વ્યસ્ત છે, થોડા શંકાશીલ પણ હોય અને જેમની પાસે કલાકો સુધી બેસી રહેવાનો સમય ક્યાંથી હોય. એટલે એમણે શું કર્યું કે આ જે પ્રાચીન જ્ઞાન હતું ને એને આધુનિક જીવનના સંદર્ભમાં મૂક્યું. કોઈ ધર્મ કે જટિલતાની વાત નહીં, એકદમ સરળ. અને એમાંથી જન્મ થયો હેડસ્પેસ એપનો, જે આજે દુનિયાભરમાં કેટલી પ્રખ્યાત છે. એમનો આ જે અનુભવોનો સમન્વય છે ને, સાધુ તરીકેનો અને પછી આધુનિક જીવનનો, એ જ એમના દૃષ્ટિકોણને ખાસ બનાવે છે.
અચ્છા, તો પુસ્તકનો મૂળ વિચાર શું છે? શું એ એમ કહે છે કે આપણે બધાએ સાધુ બની જવું જોઈએ?
ના ના, જરાય નહીં. પુસ્તકનો સાર જ એ છે કે ધ્યાન એ કોઈ અલૌકિક સિદ્ધિ મેળવવા માટે નથી, એ તો મગજ માટેની એક કસરત છે. સિમ્પલ, જેમ આપણે શરીર માટે જિમમાં જઈએ, બસ એમ જ મન માટે ધ્યાન. અને સૌથી મોટી, એમ કહીએ કે ક્રાંતિકારી વાત એ છે કે આ કસરત માટે તમારે કલાકો નથી કાઢવાના. પુડ્ડીકોમ્બ કહે છે દિવસની માત્ર 10 મિનિટ બસ પૂરતી છે.
ફક્ત 10 મિનિટ? આ સાંભળીને જ ઘણા લોકોનો પેલો બચાવ હોય ને, અરે મારી પાસે સમય જ ક્યાં છે, એ તો જાણે દૂર થઈ જાય. પણ શું ખરેખર 10 મિનિટમાં કંઈ ફરક પડે એમ?
જુઓ, પુસ્તકનો તર્ક જ એ છે કે આપણું મન છે ને એ સતત ભટકતું રહે છે. ક્યારેક ભૂતકાળની યાદોમાં, ક્યારેક ભવિષ્યની ચિંતાઓમાં, અંદર ને અંદર કંઈક ચાલતું જ હોય. પુડ્ડીકોમ્બ કહે છે પ્રોબ્લેમ આ વિચારો નથી, પ્રોબ્લેમ એ છે કે આપણે એમાં ફસાઈ જઈએ છીએ. ધ્યાનનો ઉદ્દેશ્ય વિચારોને બંધ કરવાનો બિલકુલ નથી, પણ એમની સાથેનો આપણો જે સંબંધ છે ને એ બદલવાનો છે. આ માટે માઇન્ડફુલનેસ શીખવાની છે, એટલે કે વર્તમાન ક્ષણ પ્રત્યે જાગૃત રહેવું, અને એ પણ કોઈપણ જાતના જજમેન્ટ વગર. બસ જે છે એને જોવું. અને હા, 10 મિનિટની નિયમિત પ્રેક્ટિસથી પણ આ શક્ય બને છે, કારણ કે તે મગજમાં નવા ન્યુરલ પાથવે બનાવે છે, એમ સમજો.
એટલે આ પુસ્તક ખરેખર એવા દરેક વ્યક્તિ માટે છે જેમને એમ લાગતું હોય કે મારું મન બહુ ચંચળ છે, અથવા જેઓ તણાવ ઓછો કરવા માંગે છે પણ ખબર નથી પડતી કે કેવી રીતે, અથવા જેમને લાગે છે કે ધ્યાન કરવું એ બહુ અઘરી વાત છે.
બરાબર. વ્યસ્ત પ્રોફેશનલ્સ હોય, સ્ટુડન્ટ્સ હોય, પેરેન્ટ્સ હોય, અને ખાસ કરીને એવા લોકો જે ધ્યાન વિશે થોડા શંકાશીલ છે ને, આ બધું શું એમ વિચારતા હોય, પુસ્તક જાણે એમને જ ધ્યાનમાં રાખીને લખાયું છે. એની ભાષા એકદમ સીધી, સરળ અને પ્રેક્ટિકલ છે.
ચાલો ત્યારે હવે પુસ્તકની અંદર થોડું વધુ ઊંડાણપૂર્વક જોઈએ. શરૂઆત કેવી રીતે થાય છે? પેલો અભિગમવાળો જે ભાગ છે એમાં શું વાત છે?
હા, તો પહેલા ભાગમાં છે ને લેખક પાયો નાખે છે. એ સમજાવે છે કે ભાઈ ધ્યાન શા માટે જરૂરી છે, પોતાની અંગત વાત પણ કહે છે, અને આપણા મનની જે હાલત છે ને એને સમજાવવા માટે મસ્ત રૂપકો વાપરે છે. જેમ કે આપણું મન જાણે સતત ચાલતું વોશિંગ મશીન હોય અથવા તો કાબુબારનો જંગલી ઘોડો. અને ધ્યેય શું છે આ બધા પાછળ? હેડસ્પેસ મેળવવું, એટલે કે મનમાં એક એવી જગ્યા બનાવવી જ્યાં થોડી શાંતિ હોય, થોડી સ્પષ્ટતા હોય.
અને પેલી ગેરમાન્યતાઓ વિશે પણ વાત કરે છે ને, કે ધ્યાન એટલે વિચારો બંધ કરી દેવા કે મન ખાલી કરી દેવું, એવી બધી.
હા, એ બહુ જ મહત્વનો મુદ્દો છે. ઘણાને એમ જ લાગે કે ધ્યાન એટલે વિચારોનું શૂન્ય થઈ જવું. પુડ્ડીકોમ સ્પષ્ટ કહે છે, એવું નથી. ધ્યાન એટલે વિચારો બંધ કરવા નહીં, પણ આપણી અંદર જે એક કુદરતી જાગૃતિ રહેલી છે, એક અવેરનેસ, એના પ્રત્યે સભાન થવું. અહીં જ એમનું પેલું પ્રખ્યાત રૂપક આવે છે, મન એટલે જાણે વાદળી આકાશ અને વિચારો, લાગણીઓ, એ બધું એટલે એમાં આવતા જતા વાદળો. વાદળો આવે ને જાય, ક્યારેક ઘનઘોર હોય, ક્યારેક હળવા, પણ આકાશ એ તો ત્યાં જ રહે છે, અકબંધ, શાંત. ધ્યાન આપણને એ આકાશ જેવા આપણા મૂળ સ્વભાવ સાથે જોડે છે.
વાહ, આ રૂપક ખરેખર બહુ પાવરફુલ છે. વિચારોને દુશ્મન ગણવાને બદલે એમને ફક્ત મહેમાનની જેમ આવતા જતા જોવા. અને આની પાછળ કોઈ વૈજ્ઞાનિક આધાર પણ છે, પુસ્તકમાં એની વાત છે.
ચોક્કસ છે. પુસ્તક ન્યુરોપ્લાસ્ટિસિટીની વાત કરે છે, એટલે કે આપણું મગજ સ્થિર નથી, એ સતત બદલાઈ શકે છે, નવા જોડાણો બનાવી શકે છે.
સંશોધનો શું કહે છે? કે નિયમિત ધ્યાન કરવાથી મગજના જે ભાગો તણાવ સાથે જોડાયેલા છે,
જેમ કે એમિગડાલા, અને જે ભાગો ફોકસ અને સ્વનિયંત્રણ માટે જવાબદાર છે, એટલે કે પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ, એમાં હકારાત્મક ફેરફારો થાય છે. સરળ ભાષામાં કહીએ તો આપણી જે લડો અથવા ભાગો વાળી સિસ્ટમ છે ને, જે આપણને સતત તણાવમાં રાખે, એ થોડી શાંત પડે છે, અને આરામ અને પાચન વાળી જે સિસ્ટમ છે એ વધુ સક્રિય બને છે. પરિણામે શું થાય? આપણે વધુ શાંત, વધુ સ્થિર રહી શકીએ છીએ.
ઓકે ઓકે, તો આ થઈ સમજણની વાત કે ધ્યાન કેમ કરવું, એનાથી શું થાય છે. પણ હવે પ્રેક્ટિસ પર આવીએ. પેલી ટેક 10 ટેકનિક, 10 દિવસ રોજ 10 મિનિટ, એ કેવી રીતે કામ કરે છે? શું એ ખરેખર એટલી સરળ છે જેટલી લાગે છે?
હા, એને સુંદરતા જ એની સરળતામાં છે. પુસ્તકનો બીજો ભાગ આના પર જ કેન્દ્રિત છે. પહેલો દિવસ, શરૂઆત કેવી રીતે કરવી? કોઈ મોટી અપેક્ષા રાખ્યા વગર બસ એક શાંત ખૂણો શોધો, આરામથી બેસો, ખુરશી પર બેસો તો પણ ચાલે. ટાઈમર લગાવો 10 મિનિટનો, અને બસ પોતાના શ્વાસ પર ધ્યાન આપવાનું શરૂ કરો. શ્વાસને બદલવાનો નથી, કંટ્રોલ નથી કરવાનો, ખાલી એના આવવા જવાનું નિરીક્ષણ કરવાનું છે, સહેજ રીતે.
અને પછી, કારણ કે મન તો ભટકવાનો જ છે, એનું શું?
બરાબર, એ જ મુખ્ય મુદ્દો છે. મન ભટકશે જ. પુડ્ડીકોમ્બેને મંકી માઇન્ડ કહે છે. જાણે એક ડાળ પરથી બીજી ડાળ પર કૂદતો વાંદરો. તો જ્યારે પણ ખ્યાલ આવે કે અરે મન તો ક્યાંક બીજે પહોંચી ગયું, ત્યારે શું કરવાનું?
પોતાને ઠપકો નહીં આપવાનો, બસ એકદમ હળવાશથી, પ્રેમથી ધ્યાન પાછું શ્વાસ પર લઈ આવવાનું.
આ જે પાછા લાવવાની ક્રિયા છે ને, એ જ ધ્યાનની મુખ્ય કસરત છે. એ મસલ બિલ્ડિંગ જેવું છે મન માટે.
એટલે ભટકવું એ નિષ્ફળતા નથી, પણ પાછા લાવવું એ જ પ્રેક્ટિસ છે.
એક્ઝેક્ટલી. પછી તે વિચારો સાથે કેવી રીતે કામ કરવું એ શીખવે છે. પેલું ટ્રાફિકવાળું રૂપક વાપરે છે. જાણે તમે રસ્તાની બાજુએ શાંતિથી બેઠા છો અને વિચારો રૂપી ગાડીઓ તમારી સામેથી પસાર થઈ રહી છે. તમારે કોઈ ગાડી રોકવાની નથી, કોઈમાં બેસી નથી રહેવાનું, ખાલી તેમને જોવાની છે, આવતી જતી. આનાથી એક અંતર ઊભું થાય છે, એક સમજ કેળવાય છે કે હું મારા વિચારો નથી, હું તો એમને જોનારો છું.
આ વિચારોને ટ્રાફિકની જેમ જોવાવાળો આઈડિયા ખરેખર બહુ રસપ્રદ છે. એનાથી પેલું જે વિચારોમાં ખોવાઈ જવાય છે ને, એ ઓછું થાય. અને પછી પ્રેક્ટિસમાં બીજું શું ઉમેરાય છે આ 10 દિવસમાં?
જેમ જેમ દિવસો આગળ વધે, તેમ મુશ્કેલ લાગણીઓ સાથે કામ કરવાનું આવે. જેમ કે ધ્યાનમાં બેઠા હોઈએ અને કંટાળો આવે કે બેચેની થાય, તો એની સાથે પણ આવી જ રીતે રહેવાનું. એને દબાવવાને બદલે જિજ્ઞાસાથી જોવાનું કે આ સંવેદના શરીરમાં ક્યાં અનુભવાય છે, કેવી છે. પછી બોડી સ્કેન ટેકનિક આવે છે. એમાં ધ્યાન શરીરના અલગ અલગ ભાગો પર ક્રમશઃ લઈ જવાનું હોય છે, પગના અંગૂઠાથી માથા સુધી. અને દરેક ભાગમાં જે પણ સંવેદના હોય, ગરમી, ઠંડી, દુખાવો કે કંઈ જ નહીં, એને ફક્ત નોંધવાની. આનાથી શરીર સાથેનું જોડાણ વધે છે. પછી ખુલ્લી જાગૃતિ છે, ઓપન અવેરનેસ. એમાં કોઈ એક વસ્તુ, જેમ કે શ્વાસ, પર ફોકસ કરવાને બદલે જે કંઈ પણ અનુભવમાં આવે, બહારનો અવાજ હોય, કોઈ વિચાર આવ્યો હોય, શરીરમાં કોઈ સંવેદના હોય, બધા પ્રત્યે ખુલ્લા મને સજાગ રહેવાનું. અને કરુણા ધ્યાનનો પણ હળવો પરિચય આપે છે. પણ યાદ રાખવા જેવી વાત એ છે કે આ 10 દિવસનો ગોલ કોઈ માસ્ટરી મેળવવાનો નથી. મુખ્ય ઉદ્દેશ્ય છે નિયમિતતાની એક ટેવ પાડવાનો, એક ફાઉન્ડેશન બનાવવાનો.
બરાબર, એટલે પાયરો નાખવાની વાત છે, નિપુણતાની નહીં. પણ પછી આ 10 મિનિટની જે પ્રેક્ટિસ છે એની 12 મતલબ આખા દિવસમાં આનો ઉપયોગ કેવી રીતે કરવો? પુસ્તક એના વિશે શું કહે છે? એ એકીકરણવાળો ભાગ?
હા, એ ત્રીજો ભાગ બહુ મહત્વનો છે, ઇન્ટિગ્રેશન અથવા એકીકરણ. પુડ્ડીકોમ એકદમ સ્પષ્ટ કરે છે કે ધ્યાન ફક્ત સવારે કે સાંજે 10 મિનિટ કરવા પૂરતું નથી. એનો અસલી ફાયદો તો ત્યારે જ મળે જ્યારે એ જાગૃતિ, એ માઇન્ડફુલનેસ આપણે આપણી રોજિંદી પ્રવૃત્તિઓમાં ઉતારીએ.
પણ એ કેવી રીતે શક્ય બને? દિવસભર થોડું ધ્યાન કરવા બેસી રહેવાય એ તો પ્રેક્ટિકલ નથી લાગતું.
ના ના, બેસવાની વાત જ નથી. વાત છે નાની નાની જે પ્રવૃત્તિઓ આપણે કરીએ છીએ ને એમાં થોડી વધુ જાગૃતિ લાવવાની. જેમ કે ઉદાહરણ તરીકે માઇન્ડફુલ ઈટિંગ, જમતી વખતે મોબાઈલ કે ટીવી બાજુ પર મૂકીને ખરેખર જમવા પર ધ્યાન આપવું. એનો સ્વાદ કેવો છે, સુગંધ કેવી છે, દેખાવ કેવો છે, ધીમે ધીમે ચાવવું. માઇન્ડફુલ વોકિંગ, જ્યારે ચાલતા હોઈએ ત્યારે પગ જમીનને કેવી રીતે સ્પર્શે છે એના પર ધ્યાન આપવું. શરીરની ગતિ, આસપાસનું વાતાવરણ, એને અનુભવવું. સંબંધોમાં કોઈની વાત સાંભળતી વખતે ખરેખર એમની સાથે હાજર રહેવું. મનમાં પોતાના જવાબો તૈયાર કરવાને બદલે એમની વાતને સમજવાનો પ્રયાસ કરવો. ગુસ્સો આવે કે કોઈ અણગમતી લાગણી થાય ત્યારે તરત રિએક્ટ કરવાને બદલે એક ક્ષણ માટે અટકવું, શ્વાસ લેવો.
અચ્છા, અને પેલી નાની નાની ક્ષણોમાં પણ નહીં? જેમ કે ટ્રાફિકમાં ફસાયા હોઈએ ત્યારે?
બરાબર, ટ્રાફિકમાં અટવાયા હોઈએ કે કોઈ લાઇનમાં ઊભા હોઈએ ત્યારે બેચેન થવાને બદલે કે ફોનમાં ખોવાઈ જવાને બદલે એ થોડી ક્ષણોનો ઉપયોગ વર્તમાનમાં પાછા આવવા માટે કરવો. કદાચ ફક્ત 2-3 ઊંડા શ્વાસ નહીંને પણ એ થઈ શકે. આ જ એકીકરણ છે.
આ ખરેખર બહુ પ્રેક્ટિકલ લાગે છે. ધ્યાન એટલે જીવન જીવવાની એક રીત બની જાય, ફક્ત એક અલગથી કરવાની ક્રિયા નહીં. તો આખા પુસ્તકમાંથી જો આપણે મુખ્ય સંદેશાઓ કે થીમ્સ તારવવા હોય તો કયા કહી શકાય?
મને લાગે છે કે કેટલીક બાબતો એવી છે જે વારંવાર સામે આવે છે અને ખૂબ મહત્વની છે. પહેલું તો સરળતા પર ભાર. કોઈ જટિલ ટેકનિક કે લાંબી ફિલોસોફીની જરૂર નથી. સાદી પણ સતત પ્રેક્ટિસ, એ જ ચાવી છે. આજના જમાનામાં આ વાત બહુ મોટી રાહત આપે છે. બીજું, નિયંત્રણને બદલે જાગૃતિ. આપણે સતત વિચારો કે લાગણીઓને કાબૂમાં રાખવાનો પ્રયત્ન કરીએ છીએ. પુસ્તક કહે છે એ પ્રયાસ છોડી દો, ફક્ત તેમના પ્રત્યે સજાગ બનો, એમને જુઓ. આનાથી સ્વીકાર વધે છે. ત્રીજું, જીવન સાથે એકીકરણ. ધ્યાન એ ફક્ત મેટ પર બેસીને કરવાની વસ્તુ નથી. ખરી કસોટી તો રોજિંદા જીવનમાં ખાતી વખતે, ચાલતી વખતે, વાત કરતી વખતે એ જાગૃતિ જાળવી રાખવાની છે. આપણી વ્યસ્ત લાઇફસ્ટાઇલમાં આ બહુ જ સુસંગત છે. ચોથું, માનસિક સ્વાસ્થ્ય પણ શારીરિક સ્વાસ્થ્ય જેવું જ છે. જેમ શરીર માટે નિયમિત કસરત જોઈએ તેમ મન માટે નિયમિત ધ્યાન અને ધીરજ રાખવી પડે. તાત્કાલિક જાદુઈ પરિણામની અપેક્ષા રાખ્યા વગર પ્રયાસ ચાલુ રાખવો પડે. અને પાંચમું, જે મને બહુ ગમ્યું, તે છે સ્વકરુણા. પ્રેક્ટિસમાં ઉતાર ચડાવ આવશે જ. ક્યારેક ધ્યાન બહુ સારું લાગશે, ક્યારેક મન બહુ ભટકશે. ત્યારે પોતાની જાત પ્રત્યે કઠોર બનવાને બદલે થોડી દયા રાખવી, ઇટ્સ ઓકે એમ કહીને હળવાશથી પ્રયાસ ચાલુ રાખવો.
આ બધા મુદ્દાઓ ખરેખર વિચારવા જેવા છે, ખાસ કરીને છેલ્લો, સ્વકરુણાવાળો. અને પુસ્તકમાં કેટલાક વાક્યો કે વિચારો એવા છે જેમ સીધા દિલમાં ઉતરી જાય એવા, યાદ રહી જાય એવા. થોડા એવા યાદગાર વિચારો શેર કરશો જે પુસ્તકનો સાર કહેતા હોય?
ચોક્કસ. કેટલાક મુખ્ય વિચારો કે રૂપકો જે સારાંશ આપે છે, એક વિચાર એવો છે કે જે મુશ્કેલ વિચારો કે લાગણીઓ આવે છે ને એનો સામનો કરવાને બદલે કે એનાથી ભાગવાને બદલે આપણે તેમને દયા અને જિજ્ઞાસાથી જોવાનું શીખી શકીએ છીએ. મતલબ કે લડાઈ બંધ કરો, ખાલી જુઓ, સમજો.
બીજો, ધ્યાન એટલે સ્વિચ ઓફ કરવું નહીં, પણ તમારા મનમાં શું ચાલી રહ્યું છે તેના પ્રત્યે સ્વિચ ઓન થવું, પણ એમાં ફસાયા વગર. આ બહુ મહત્વનું છે. ધ્યાન એટલે નિષ્ક્રિયતા નહીં, પણ સક્રિય અનાસક્ત જાગૃતિ. પેલું આકાશ અને વાદળવાળો રૂપક ફરી યાદ કરીએ. મન મૂળભૂત રીતે આકાશ જેવું સ્વચ્છ અને શાંત છે. વાદળો, વિચારો, લાગણીઓ આવે છે અને જાય છે, પણ તે આકાશના મૂળ સ્વભાવને અસર કરતા નથી. આ આપણને આપણા અંદરના સ્થિર શાંત કેન્દ્રની યાદ અપાવે છે. અને આ પણ બહુ ગમે એવું છે, ધ્યાનમાં આપણે કોઈ ખાસ માનસિક સ્થિતિ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન નથી કરી રહ્યા. આપણે ફક્ત જે પણ સ્થિતિ અત્યારે હાજર છે, ભલે ગમે તેવી હોય, તેના પ્રત્યે જાગૃત રહેવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. આનાથી પેલું મારું ધ્યાન આજે સારું થયું કે ખરાબ થયું એવું દબાણ હટી જાય છે, સ્વીકૃતિ આવે છે. અને અંતે સૌથી મહત્વનું, હેડસ્પેસ ફક્ત તમે ધ્યાનમાં બેસો છો તે 10 મિનિટ વિશે નથી, તે તમારા સમગ્ર જીવનને વધુ જાગૃતિ, વધુ સ્પષ્ટતા અને વધુ કરુણા સાથે જીવવા વિશે છે. આ જ ખરી વાત છે.
વાહ, આ બધા વિચારો ખરેખર જીવનમાં ઉતારવા જેવા છે. હવે એકદમ વ્યવહારુ વાત કરીએ તો આ બધું જાણ્યા પછી, સમજ્યા પછી રોજિંદા જીવનમાં આનાથી શું ફાયદા થઈ શકે, ક્યાં મદદ મળે?
અરે ઘણા ફાયદા છે. તમે જુઓ તો વ્યક્તિગત સ્તરે સૌથી પહેલો ફાયદો તો રોજબરોજનો જે તણાવ છે ને એ ઓછો થાય છે. ગુસ્સો આવે, ચિંતા થાય એવી લાગણીઓ પર કાબૂ મેળવવાને બદલે એને સમજવાની અને મેનેજ કરવાની ક્ષમતા વધે છે. કામ પર હોઈએ તો ફોકસ સુધરે છે, કારણ કે મન ઓછું ભટકે છે, રાત્રે ઊંઘ સારી આવે છે, ખાસ કરીને પેલી બોડી સ્કેન ટેકનિકથી. વ્યાવસાયિક જીવનમાં જુઓ તો લીડરશિપ સ્કિલ સુધરે છે. કેમ? કારણ કે વ્યક્તિ વધુ શાંત રહીને સારા નિર્ણયો લઈ શકે છે અને બીજાને વધુ સારી રીતે સાંભળી શકે છે, સમજી શકે છે. સંબંધોમાં તો ઘણો ફરક પડે છે. ગેરસમજ ઓછી થાય, કારણ કે આપણે તરત પ્રતિક્રિયા આપતા પહેલાં એક ક્ષણ અટકીએ છે, વિચારીએ છે, સંવાદ વધુ સારો થાય છે. પેરેન્ટિંગમાં ધીરજ વધે છે, જેની આજે બહુ જરૂર છે.
સાચી વાત છે. આ તો જીવનના લગભગ દરેક પાસાને સ્પર્શે છે એમ લાગે છે. મારા માટે આ ચર્ચામાંથી સૌથી મોટી શીખ એ રહી કે કંઈક મોટું પરિવર્તન લાવવા માટે શરૂઆત બહુ નાની હોઈ શકે છે, પેલી ફક્ત 10 મિનિટની વાત. અને બીજું, પેલું વાદળી આકાશવાળું રૂપક એ ખરેખર મનમાં વસી ગયું છે.
અને મારા માટે મુખ્ય બોધપાઠ એ છે કે ધ્યાન એ હવે કોઈ શોખ કે લક્ઝરીની વસ્તુ નથી રહી, એ આજના સમયની એક વ્યવહારુ જરૂરિયાત છે, મનની સ્વચ્છતા અને સ્વાસ્થ્ય માટે, જેમ શરીર માટે કસરત. અને બીજું, પરિવર્તન કોઈ એક મોટા ચમત્કારિક અનુભવથી નથી આવતું, પણ રોજિંદા જીવનમાં આપણે જે જાગૃતિની નાની નાની ક્ષણો ઉમેરીએ છીએ ને, એનાથી ધીમે ધીમે આવે છે. એ ધીમી પણ ચોક્કસ અસર કરતી પ્રક્રિયા છે.
બહુ સરસ. તો શ્રોતાઓ માટે અંતમાં એક નાનો વિચાર મૂકીએ છીએ. આજે દિવસ દરમિયાન કોઈ એક વાતચીતમાં કે કોઈ એક નાનો નિર્ણય લેતા પહેલાં અથવા કોઈના પર પ્રતિક્રિયા આપતા પહેલા, ફક્ત એક ક્ષણ, એક શ્વાસ જેટલી ક્ષણ અટકીને પોતાના શ્વાસ પર ધ્યાન આપીને જોવાનો પ્રયાસ કરીએ તો શું ફરક પડી શકે છે? વિચારવા જેવું છે, ખરું ને?
ચોક્કસ. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.